પર્વાથી રાત દસ લક્ષણી પર્વમાં આજે ચોથો દિવસ અસત્યથી રહિત સત્યની આરાધના. સામાન્યપણે સત્ય અસત્યની જ્યાં ચર્ચા ચાલે ત્યાં બોલવું ન બોલવું અથવા બોલવું પણ સત્ય બોલવું ત્યાં આપણી નજર જાય છે. પૂજ્ય ગુરુદેવ શ્રી પદ્મનંદી આચાર્યદેવમાંથી વાત લીધી તો શેની શરૂઆત કરી દીધી. પહેલું પ્રથમ ચોઈસ શું રાખવો, સાચું બોલવાનું કે ખોટું બોલવાનું, બોલવું કે ના ન બોલવું. ચલો ન બોલવાનું કરવું પ્રાયોરિટીમાં. અરે બોલવું ન બોલવું નહીં, બોલવાનો પણ વિકલ્પ નહીં ને નહીં બોલવાનો પણ વિકલ્પ નહીં. એટલું એક નિશ્ચિતપણે રાખું, હું મારા ત્રિકાળી સત્સ્વરૂપ સ્વભાવ ભગવાન આત્માથી જેટલી પણથી મારી સ્ખલના પામે છે એ ખરેખર મારા માટે અહિત જ છે. ઉપયોગ રૂપે પણ સ્ખલના પામે એ ચારિત્રનો દોષ છે અને પણથી જો ચ્યુત થઈ જાય તે મિથ્યાત્વનો મહાદોષ છે. જે આપણને આખી વાત લીધી છે કે પુણ્ય અને પાપમાં ભય કે બે મને મારા ચૈતન્ય સ્વભાવથી દૂર હટાવે છે. જે શુદ્ધોપયોગમાં નિર્વિકલ દશામાં સ્વરૂપમાં જામી જવું જોઈએ કે જેથી બોલવું કે ન બોલવું બે પ્રકારના વિકલ્પો છૂટી જાય, એ ઉત્કૃષ્ટપણે સત્ય ધર્મની આરાધના છે. અને કદાચ પ્રસંગ બહેનો, બોલવાનો પ્રસંગ બહેનો, તો વિકલ્પ કેવો હોય કે જે ત્રણ વાત કહી આપી હતી, જીનવાણીમાં કહ્યા પ્રમાણે સત્ય, એ પણ મર્યાદિત અને એ પણ મીઠું, કોઈ કસાય ઉમેરીને નહીં. ઘણા એમ કહેતા હોય ને સત્ય હંમેશા કેવું હોય છે, કડવું હોય છે, કારણ કે તું કસાય ઉમેરે છે. એટલે જીવનમાં એટલા માટે તો ગુરુદેવજી આપણને બહુ જ એક પ્રેમાળ શબ્દ, હિતકારી શબ્દ ભગવાન આત્મા કહ્યું. આપણે જ્યાં હોય ત્યાં કસાય ઉમેરીએ છીએ કારણ કે આપણે આપણા કસાયનો બચાવ કરવો છે. અને એટલા માટે સત્યને પણ કેવું કહી દીધું, કડવું. કેમ? ગુરુદેવજી એના માટે અષ્ટાવળમાંથી ઘણી વાર યાદ કરતા કુનકુન આચાર્યદેવ આપણને કેવી રીતે ઘણા શબ્દોમાં કહ્યા હતા, હે મિત્ર, હે મહાયશ, એવા શબ્દો કરીને. અને આપણે કુનકુન આચાર્યદેવની સ્તુતિમાં બોલીએ છીએ, શું બોલીએ છીએ, મિત્ર વાળું ક્યાંય બોલીએ છીએ, ભવમાં ઉલા પડેલા ભવ્ય જીવના હે કુનકુન આચાર્યદેવ આપ કહેવા છો સુમિત્ર છો, ભવમાં ભૂલેલ ભવિ જીવ તણા સુમિત્ર. અરે આચાર્યદેવ જેવા મિત્ર મળે ને આપણે હજી પરિભ્રમણમાં ભટકીએ તો સત્યમાં સત્ય ધર્મની આરાધનામાં જેમ સત્ય મહાવ્રત પણ છે એવી રીતે સત્ય સમિતિમાં શું આવે છે, ભાષા. ભાષા અંગનો વિચાર કરીએ તો મહાવ્રતમાં પણ છે, સમિતિમાં પણ છે અને ગુપ્તિમાં પણ છે. મહાવ્રતમાં સત્ય મહાવ્રત, સમિતિમાં ભાષા સમિતિ અને ગુપ્તિમાં વચન. નિયમસારમાં પણ ઘણી જગ્યાએ મુખ્યપણે વિકલ્પોનું જેને કહે ને લંબાણ, દોરી વચન વ્યાપારમાં થતી હોય છે. વચન વ્યાપાર કેવી રીતે, કોઈને કાંઈક કીધું, વિકલ્પ કેવો ઊભો થશે, મેં કીધું એ ભાઈને સારું લાગ્યું હશે કે નહીં, મેં જે રીતે કીધું એવું કર્યું હશે કે નહીં, સામેથી પ્રશ્ન પાછું. લાઈક વચન વ્યાપારમાં સામાન્યપણે એ વિકલ્પોની લાળ લંબાય છે. તો નિષેધ મુખ્યતા કોનો કરવો છે, વિકલ્પોનો. ઉપચારથી શું કહેવાય કે તારે સત્ય બોલવું અથવા મૌન રહેવું. તો જીવનમાં દ્રવ ક્ષેત્ર કાળભાવ જોઈને વિવેક કરજે. એક બાજુ નિયમસારમાં કુંદકુંદાચાર્યદેવ કે સ્વમત કે પરમત સાથે શબ્દ આવે છે, બે તું ક્યાંય પણ વાદ વિવાદ કરીશ નહીં. અને બીજી બાજુ સાદરમીઓ સાથે તત્વ ચર્ચા હોય, બે ફરક છે. સમજવા માટેનો વચન વ્યાપાર છે, એકબીજાને અસત્ય ઠરાવવા વિવાદ કરવા માટે ન હોય. વાદ વિવાદમાં કોનો જન્મ થવાનો છે? કસાઈનો. અને તત્વ સમજવાની ચર્ચામાંથી જ્ઞાનનો જન્મ થવાનો. તો જ્યાં જ્યાં જે પ્રકારની મર્યાદા હોય, અહીંયા તો સત્ય માટે ઘણા પ્રકારથી વિકલ્પો માટે પૂજામાં આવ્યું હતું કે આવી બધી અપેક્ષાઓ જાણવી જોઈએ. અને એક મુખ્ય રીતે જે હમણાં પદ્મનંદી આચાર્યમાં આવ્યું, ક્યારે પણ ક્યાંય પણ કોઈ પણ પ્રસંગે જીનવાણીમાં કહ્યું હોય એનાથી અધિક પણ નહીં, એનાથી ઓછું પણ નહીં, અને એનાથી વિપરીત પણ નહીં. કદાચ કોઈ પ્રશ્નનું સમાધાન કરવા જેટલું આપણી પાસે ક્ષોભસમ ન હોય તો એ સ્વીકારી લેવું કે મને એની ખબર નથી. પણ પોતાના માન કસાઈને માટે પોતે નિશ્ચિતતા ન હોય અને પણ કહી દેવું એ પણ યથાર્થ નથી. કહેવાનું કોઈ અધિજ્ઞાની પાસે એ તમે પૂછજો. તો એ રીતે સત્ય ધર્મની એક રીતે વિચાર કરીએ કે 24 કલાક શું ચાલ્યા કરે છે આપણા જીવનમાં? વિકલ્પોની ઝાડમાં કદાચ એવા થોડા પુણ્ય યોગે 12મા એવો યોગ બની ગયો તો અભિમાન થાય છે, બનતું નથી તો ક્રોધ થાય છે, અને એવું કરવા માટે માયા રચે છે. અને માયા રચ્યામાં અસત્ય થાય તો પણ ખેદ થતો નથી. માયામાં નહીતર અસત સિવાય બીજું તો શું હોય? આવી એક આપણી કલ્પના બંધાઈ ગઈ છે કે એક અનુકૂળતા માટે આજે આવ્યું હતું ને પ્રવચનમાં, ગુરુજન કંઈક આવ્યું હતું ને, શું આવ્યું હતું? રાજકોટમાં આ બધી ગાથા ચાલી હતી તો ભાઈને પૂછ્યું, તમે આવ્યા હતા? નહોતા આવ્યા, શું કામ? ગરમી, એવું કંઈક વાપર્યું હતું ને શબ્દ. એ આપણને તો બધું એવું જ હોય છે, ત્યાં બધી ગરમી હશે કે નહીં. જીવનમાં એક એક બાહ્યના એક અનુકૂળતાના યોગની પાછળ આવી એક નિતરતું તત્વ જેમાં આવે એને તો ગૌણ કરે છે. એ વાત ગુરુદેવ છે કીધું, પરમાત્માને એમાં શું છે? એમની અવગુણના છે, અપમાન છે. દેવ શાસ્ત્ર ગુરુનું તો અપમાન કરે છે. એ સર્વજ્ઞ પરમાત્માએ પુણ્ય ભાવને હે કર્યો છે અને એમાં તું અધિકતા માને છે, તું દેવ શાસ્ત્ર ગુરુનું અપમાન કરે છે જીવનમાં. તે બે ઘણી ઘણી આજે વાતો તો બધી ગુરુદેવસી ઘણી લીધી, એક લઈએ એમાંથી પણ. એક તીર્થંકર પ્રકૃતિ બંધાય, એણે શું નક્કી કરી દીધું? મોક્ષ કેવળ જ્ઞાન નક્કી કરી દીધું, બરોબર છે? એ તો નિયમ છે, એમાં કાંઈ ના તો નહીં પડાય. વાંચવું હોય તો કર્ણાનો યુગ વાંચે. તીર્થંકર પ્રકૃતિ બંધાણી એણે શું નક્કી કરી દીધું? મોક્ષ નક્કી કર્યું કે તો નહીં? તીર્થંકર પ્રકૃતિ બાંધ્યા પછી છૂટી જાય અને મોક્ષ ન થાય એવું બને? નહીં ને, ફરીથી એક મિનિટ, થાય એવું, છૂટી જાય ને ન થાય એવું બને પાકું ને? એને એક ભાવ કરીને, એટલે વચ્ચે એક ભાવ કરીને પછી બીજા ભાવે મોક્ષ, એમ નહીં? તીર્થંકર પ્રકૃતિ બાંધે પછી નિયમ નહીં, કેટલા ભાવ કરે એનો કોઈ નિયમ નહીં. તો એક વચ્ચેનો એક ભાવ, જેમ અહીંયા મનુષ્યમાં બાંધ્યું તો દેવ, અને ત્યાંથી મનુષ્યમાં થઈને સ્વર્ગમાં કદાચ, અરે વિદેહ ક્ષેત્ર હોય તો કદાચ એ ભાવે જઈ શકે છે. એમાં જેમાં 5 કલ્યાણકવાળા ન હોય તો એ જઈ શકે છે. તો કોણે કર્યું? તીર્થંકર પ્રકૃતિએ. રાગે શું બાંધ્યું? રાગે શું બાંધ્યું? તીર્થંકર પ્રકૃતિ. અને તીર્થંકર પ્રકૃતિએ શું નક્કી કર્યું? કેવળ જ્ઞાન ને મોક્ષ નહીં. તો શું એનું દલીલ? શું એ કરે કોઈ દલીલ તેની સામે? પ્રકૃતિએ શું નક્કી કર્યું? એ તો તોડશે, પણ પહેલા એને તો નક્કી કરી દે ને, પછી ભલે તોડજો તમે, એ રાગને છોડજો તમે. પણ પ્રકૃતિ બહુ જ ના, એ બધું કર્મની અપેક્ષા ગમે કીધું તમે, અમને કઈ જ વાંધો નહીં, નક્કી કર્યું, ગુરુદેવ જાપ દીધો છે. સ્વભાવની ધારાએ મોક્ષ નક્કી કર્યો છે. તીર્થંકર પ્રકૃતિએ સમસરના સંયોગને નક્કી કર્યું છે. શું છે ફરક બેમાં? જે મોક્ષ થયો, નક્કી થયો છે, કોના આધારે નક્કી થયો છે? એ પ્રકૃતિ નહીં. અરે જે સ્વયં રાગ હોય, રાગના અભાવમાં કેમ કારણ થાય? કેટલી ગુરદેશી ન્યાયો બધા આપીને જે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે, જે ભાવિ કોણ છે? સ્વયં રાગ છે. અને રાગ થી ભવ નો અભાવ થાય કે ભવ મળે તો બહુ જ ફકરાવું છે. ક્યારે આવી કઈક અભિપ્રાયની વિપરીતતાઓ જગતમાં ચાલે છે, કારણ કે મૂળ તત્વનો અભ્યાસ નથી. જેવી રીતે આપણે લઈએ, મનુષ્ય સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય, આ કાળની વાત આપણે કરીએ છીએ, કોઈ પણ આમ જાકે એનું આયુષ પૂરું થાય, સાધના પૂરી ન કરી તો નિયમથી ક્યાં જશે? સ્વર એ સમ્યક દર્શનના પ્રતાપે નિયમથી ક્યાં જશે? તો સમ્યક દર્શન તો કઈ ગમે ત્યાં જશે ને. સમ્યક દર્શનના કારણે આ ભવમાં સાધના પૂરી ન થાય તો એ સમ્યક દર્શન છે એના કારણે ક્યાં જશે? ક્યાં જશે એટલે એમાં કઈ પૂછવું ન પૂછું ને, વૈમાનિકમાં જ જશે. તો નિયમ છે ને, એ કોનો પ્રતાપ છે? કોનો પ્રતાપ છે? એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્રાચાર્ય દેવ એના માટે જવાબ આપ્યો છે, એ સુવરાગ નો અપરાધ છે કે સ્વર્ગમાં જાય છે. એ અભ્યાસ કરવો પડશે બધું. આપણે કલ્પનાથી આપણે માની લઈએ છીએ બધું, અહીંયા પુનપાપ અધિકાર એટલા માટે તો ખાસ છે આપણને. ફરીથી આટલી નિશ્ચિતતા તો હોવી જ જોઈએ. શું હોવી જોઈએ? પુરુષાર્થી સ્વભાવ મળે અને રાગથી સંયોગ મળે. શું છે આટલું નિશ્ચિતતા? જે હોય પછી અશુભ રાગ હશે ને પ્રતિ જુદી વાત, પણ રાગ કોને અપાવશે? રાગથી શું મળવાનું છે? રાગથી સંયોગ મળે અને પુરુષાર્થી એને સ્વભાવની પ્રાપ્તિ થાય. તો જે કાંઈ સમ્યક દ્રષ્ટિને બારમાં ચંદ કે સમ્યક દ્રષ્ટિ પૂર્વકની ભૂમિકામાં જ તીર્થંકર પ્રકૃતિ બંધાય, ચક્રવર્તી પદ મળે, એ કોના કારણે છે? તે ભૂમિકાના રહેલા રાગ. એનું પણ એક ગુરુદેવે સરસ દ્રષ્ટાંત આપ્યું. ચલો માની લો કોઈ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય શુભ રાગ, તીર્થંકર પ્રકૃતિ બંધાય અને મોક્ષ. તો એમાં કોઈ કે જો પ્રકૃતિ બંધાણી હતા સુવરાગ કર્યો એટલે મોક્ષ થયો, ગુરુદેવ એનો શું ન્યાય આપ્યો? પહેલું, મોક્ષ જે છે કેવળ જ્ઞાન છે. એ શું છે? દોષ છે કે ગુણ છે જીવને માટે? ગુણ એટલે સારી હિતકારી વાત. અને રાગ એ શું છે? ચારિત્રનો દોષ છે. ચારિત્રનો દોષ તને તારા જ્ઞાનના ગુણને અપાવે એમ કેમ બનશે? ન્યાયથી વિચારશો તો આ બધા જવાબ. ક્રમબદ્ધની પણ વાત આવી હતી બધી, ક્રમબદ્ધમાં જેમ કાર્ય થાય ત્યારે ત્યારે શું થાય? નહીં વાત કરી હતી ને એક ભાઈએ એવું લખ્યું હતું કે ક્રમબદ્ધમાં થાય, એમાં જો કામ ઈચ્છા પ્રમાણે ન થાય તો સમજી લેવું ક્રમબદ્ધમાં થવાનું નહોતું, અને થાય તો મેં કહ્યું નહીં, અથવા પ્રયત્ન કરવો આપણે. પછી સક્સેસ ન જઈએ તો શું કહેવું? એનું નામ ક્રમબદ્ધ નથી. ક્રમબદ્ધને સ્વીકારવા વાળાને કોઈ સંયોગ અનુકૂળ પ્રતિકૂળ દેખાવા જ ન જોઈએ. ક્રમબદ્ધનું ફળ શું છે? અકર્તા એટલે શું? જ્ઞાતાપણ. ક્રમબદ્ધનું ફળ અકર્તા, નાસ્તિત્વ. એ જ વાતને અસ્તિત્વ શું કહેવાય? જ્ઞાતા. એને પછી એને મન ઈચ્છા પ્રમાણે ન થયું એટલે ખરાબ થયું, ને ઈચ્છા પ્રમાણે થયું એટલે સારું, એવો ભેદ દેખાતો નથી. ક્રમબદ્ધતામાં સહજતાના સ્વીકારમાં સહજ સ્વભાવ પર દ્રષ્ટિ જાય. ક્રમબદ્ધ એટલે શું? સહજ પોતાના પરિણામની ધારાઓ છે, એમાં કર્તાપણાનો ફેરફાર કરવાની બુદ્ધિ નથી. તો અકર્તા સહજ સ્વભાવ પર દ્રષ્ટિ ગયા વગર રહેતી નથી. અહીંયા આપણે સત્ય ધર્મની આરાધનાનું ચાલે છે. ક્યારેક જીવનની અંદર આપણે અસત્યને પણ શું માનીએ છીએ? એક સફળતા માટેનું એક કારણ. નહીં, ઓલાને જો મેં સીધું કીધું હોત ને તો એ માનત નહીં, પણ ખોટું કીધું તો માની ગયો ને. ક્યારેક સફળતામાં ક્યારેક વધે લગભગ તો મળે કે નહીં સફળતા? ખોટું બોલવાથી નહીં એવું થાય છે તો ખરું, ઘણાને ખોટું કહીને જીવનમાં ફરીથી અસત્યતાથી કોઈ પણ અનુકૂળતાની કાર્યની સિદ્ધિ પણ નથી. જે બાયમાં અનુકૂળ સંયોગ મેળા છે પૂર્વના પુનના ઉદય છે, વર્તમાન અસત્ય બોલવાનો તારા પાપના પરિણામ છે. એટલું સમજી લેવું છે, એ પાપથી પૂર્વના પુણ્ય ઓછા થતા જાય છે અને નવું પાપ બંધાતું જાય છે. આપણે શું કલ્પના કરતા હોય છે કે પાપ કરવાથી, અસત્ય બોલવાથી મને શું થયું છે, કંઈક મેળવ્યું છે, લાભ થયો છે. લાભ થયો નથી, એ પૂર્વના પુણ્ય શું થતા જાય છે, ઓછા થતા જાય છે અને નવું પાપ શું થતું જાય છે, બંધાતું જાય છે. ક્યારે પણ વર્તમાન સંયોગ અને વર્તમાન પરિણામનો કોઈ સંબંધ નથી. તો જીવનની અંદર ખરેખર સત્ય તો, ફરીથી એક વિચાર કરીએ, સત્ય ધર્મ એ શું છે? સાચા બોલવાનું પૂદગલ વાણીનું પરિણમન છે, સાચા બોલવાનો વિકલ્પનું પરિણમન છે. તો સત્ય શું છે? સત્ય ધર્મ એ આત્માની વિતરાગી દશાનું નામ છે. અને આવી જ્યાં વિતરાગી દશા મુનિરાજને યોગ્ય હોય છે ત્યાં એમને સત્ય બોલવાનો જ વિકલ્પ હોય છે. પણ સત્ય ધર્મ ક્યાં છે? વાણીનું જે બોલવાનું, શબ્દોનું, ભાષાવર્ણાનું પ્રણમન થાય એ સત્ય ધર્મ છે. તે વખતે સત્ય બોલવાનો વિકલ્પ એ સત્ય ધર્મ છે કે તે વખતે વાણી બોલવાનો કે વિકલ્પ સત્ય બોલવાનો બેથી રહિત જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે મુનિરાજને એ જ સાચો સત્ય ધર્મ છે. ત્રિકાળ સત્સ્વરૂપ, અગિયારમી ગાથામાં એના માટે ક્યાં શબ્દો આપ્યા છે? ત્રિકાળી જ્ઞાયક ભગવાન આત્મા માટે શું છે? ભૂતાર્થ સત્યાર્થ આવે છે ને, વિદ્યમાન અભૂત અર્થને, એ ભૂત અર્થ એ પોતાનો ભૂતાર્થ સ્વભાવ છે, સત્યાર્થ સ્વભાવ છે, વિદ્યમાન સ્વભાવ છે, એને આશરે જેટલી વિતરાગી દશા પ્રગટ થાય તે સાચો સત્ય ધર્મ છે અને એની જ વૃદ્ધિમાં પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. તો આવી દશામાં ફરીથી ક્યારે પણ અસત્યનું સેવન કોઈ પણ કારણસર, ક્યારે પણ એમ ન બોલો કે અસત્ય બોલ્યું એટલે મને અનુકૂળતા મળી છે. સત્ય બોલવામાં હંમેશા પ્રતિકૂળતા આવે ને, અનુકૂળ પ્રતિકૂળ સંયોગ ઉદયાધીન છે અને વર્તમાન સત્ય બોલવાનો વિકલ્પ એ પુણ્ય છે, એને કોઈ સંબંધ નથી. તો એ રીતે અને આ રીતે ચોથા દિવસે તો ફરીથી અનુકૂળતા ન મળે તો ક્રોધ થાય છે, મળે તો માન થાય છે અને ન મળે કદાચ અનુકૂળ તો એના માટે માયા બોલીને અસત્યનું સેવન કરીએ છીએ અને એને કારણે ઘણીવાર લોભ કસાયથી પણ અસત્ય આદિનો ક્રોધાદિ કરીએ છીએ. એ એક નાસ્તિક ફરક આવે છે. હવે એના પછીના જે શરૂ થશે ક્યાં હોય છે? બાકીના પાંચ, સંયમ તપ ત્યાગ આકિંચન અને રમચ. અહીંયા પહેલા પાંચની અંદર તને ક્યાંય પણ અનુકૂળતા ન મળે તો ક્રોધ કરીશ નહીં, અનુકૂળતા મળે તો ક્યાંય અભિમાન કરીશ નહીં અને એને ખાતર ક્યારે માયામાં તું અસત્ય કરીશ નહીં અને એ માટે તું ક્યારે લોભ અને તૃષ્ણા પણ જીવનમાં કરીશ નહીં. એ રીતે પાંચ દિવસમાં આપણને કસાઈથી રહેતી વ્યાખ્યા એ કરે છે. આપણો વિષય હવે પુણ્ય પાપ અધિકાર ઉપર આપણે આવીએ. ફરીથી ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ક્યાં સુધી પહોંચ્યા આપણે? કઈ ગાથા સુધી પહોંચ્યા? 147 નંબરની ગાથા સુધી. એમાં પણ 147 ગાથામાં એક શબ્દ બે ક્યાં આવ્યા? ક્યાં શબ્દ? રાગ, રાગ અને સંસર્ગ બે શબ્દ હતા. એના ઉપરથી ગુરુદેવશ્રી જયસેનાચાર્યમાંથી શું અર્થ કાઢ્યા? ક્યાંય પણ રાગ કરીશ નહીં. આવ્યું છે દ્રષ્ટાંત આપીને. 147 ગાથામાં જે દ્રષ્ટાંત છે એ કોણે આપ્યું છે? અમૃતચંદા છે. મૂળ ગાથામાં દ્રષ્ટાંત નથી, જે આપ્યું છે અમૃતચંદા. 147 ગાથા છે ને, 240માં પાને છે ને, એની જે છે એમાં, તેથી કરો નહીં રાગ કે સંસર્ગ એ કુશીલો તણો. કોણ છે કુશીલ? કોણ છે કોણ છે કુશીલ? હિંસા, જૂઠું, ચોરી, કુશીલ એ પાપના પરિણામી કહેવાય છે, કુશીલ છે. અને જિનેન્દ્ર દેવની પૂજા, ભક્તિ, સ્વાધ્યાય એ બધા કેવા છે? એ બધા કેવા છે? સુશીલ છે ને? નહીં, તો ન કરવાને તો તમે છે ને કે ગમે એટલું કહો આ એક પ્રશ્ન ઉભો જ રહેશે. તમે કહો છો પુણ્ય અને પાપ બે કેવા છે, સરખા છે. તો અમે ચલો એટલું તો અમે એટલે અમને ખબર પડે છે કે પાપ તો કરવા જેવું ન હોય, તો પુણ્ય કરવા કે ન કરવા પ્રશ્ન એક આપી દો. પુણ્ય કરવા ને તો અચ્છા એ સારું, કરતા રહેવું ને અભિપ્રાયમાં બીજું રાખવું એમ શું કરવું? એક અલ્ટિમેટ અલ્ટિમેટ પુણ્ય પાપ બે સરખા છે આટલું જોર જોરથી બહુ જ કહો છો તો પુણ્ય કરવા કે ન કરવા એનો જવાબ શું? એટલે આવશે ને એટલે ચિંતા ના કરવી ને, એટલે કરવા ને કરવા શબ્દ કદાચ એલર્જી હોય ન બોલો તો કઈ પણ વાંધો નહીં ને. શું કરવું શું છે? ફરીથી એજન્ડા ઉપર પ્રશ્ન શું છે? પુણ્ય કરવા કે ન કરવા એ પ્રશ્ન છે કે પુણ્ય કેવા છે એ પ્રશ્ન છે? જો મોટો ફરક પડે છે. પ્રશ્ન શું છે? અહીંયા વાંચવું છે એવું વાંચવું છે. ચલો થોડુંક પાછળ પાછળ ફરીથી પાના ફેરવી દઈએ. જો પેલું 236 પાને જોઈએ, અમૃત ચંદ્રાચાર્યદેવનો કળશ છે એના ઉપરનું ટાઈટલ 236 પાને. હવે પુણ્ય પાપમાંથી કોને કરવા કે ના કરવા એની વાત કહે છે, બરોબર છે? એવું લખ્યું છે ને. ચલો એનું નહીં તો ગાથા જોઈએ 145 ઉપર, એની જ પાનામાં નીચે. હવે શુભાશુભ કર્મમાંથી કોને કરવા ન કરવા એ ગાથામાં કહે. શું શબ્દ? બે માં શું શબ્દ વાપરો? અહીંયા સુધી આપણે પહોંચતા નથી એટલે આ પ્રશ્ન ઉભો થાય છે. કળશ પહેલામાં પણ સ્વભાવ, બે શબ્દો જુદા વાપરા, સ્વરૂપ અને સ્વભાવ, બાકી વાત તો એક જ છે. આ જ પ્રશ્ન આપણે વિચાર કરવા કે ન કરવા કરતા એ કેવા છે ઓળખી લેજે, પછી પ્રશ્ન જ નહીં ઉભો થાય. મારે અગ્નિમાં હાથ નાખવો કે ન નાખવો, ઝેર પીવું કે ન પીવું, એ પ્રશ્ન ક્યારે ઉભો થશે? અગ્નિનો સ્વભાવ શું છે, ઝેર કેવું હોય, અગ્નિ કેવું જો ખબર પડશે પછી નાખવું કે ન નાખવું પ્રશ્ન જ નહીં આવે. ઝેર કોને કહેવાય જો ખબર પડશે તો પછી પીવું કે ન પીવું પ્રશ્ન નહીં થાય. મૂળ આ બધા પ્રશ્નો તર્ક શા માટે ઉભા થાય છે? જે ભાવો, જેવી રીતે અહીંયા લીધો પ્રશ્ન એમ પણ કહીએ, વિતરાગતા કરવી કે ન કરવી, શુદ્ધતા કરવી કે ન કરવી, વિતરાગતા કોને કહેવાય જાણી લે પ્રશ્ન જ નહીં આવે. માટે ક્યાં સુધી પહોંચવું છે? એના સ્વરૂપ સુધી. પાછો બીજો શબ્દ શું આવ્યો? સ્વભાવ. તો અમૃત ચંદ્રાચાર્ય જે કળશ આપણને આપ્યો 101 નંબરનો, એમાં શબ્દ શું આપ્યો છે કે તું પુણ્ય અને પાપનું સ્વરૂપ શું છે. એના માટે દ્રષ્ટાંતમાં શું આપ્યો? ભલે કોઈ બ્રાહ્મણને ઘેર મોટો થતો હોય, ભલે બીજો ત્યાં ને ત્યાં મોટો થતો હોય, અંતે એની જાતિ શું છે તું તપાસ. એમ શુભરાગ આદિ થતા ક્યાં કરતા હોય? સામાન્યપણે શુભરાગ ક્યાં કરતા હોય છે? કે જીન મંદિરમાં આવીને, સ્વાધ્યાયમાં, તીર્થયાત્રામાં ને એમાં કરતા હોય શુભરાગ સામાન્ય. અને પાપના પેણા વેપાર ધંધામાં, દુકાન ને બહારનામાં ક્યાં કરીએ છીએ એમનો વિચાર, એનો સ્વરૂપ શું છે. અને આપણે ક્યાં જોઈએ છે? ક્ષેત્ર ભિન્નતા જોઈ, બેનું સ્વરૂપ ન જોયું. ચાહેશો એ શુભરાગના પરિણામો થયા, ચાહેશો એ અશુભરાગના પરિણામ, અંતે બેનનું કાર્ય શું છે? તને બંધન કરીને પરિભ્રમણ કરવાનું. અને એટલા માટે તો અમૃત ચંદ્રાચાર્ય ટીકામાં આપણે કાલે જોયા હતા શબ્દ શું જોયો હતો? ઉત્તર જે આપ્યો તો પુણ્યના પક્ષપાતીને, દરેકમાં શું માટે એક છે એમ શબ્દ આવતો હતો ને, અને એની પહેલા એક છે એ પહેલા કયો શબ્દ આવતો હતો? કેવળ શબ્દ આવતો હતો. આવતો હતો હમણાં જોશો, પહેલા આટલું એક પૂરું કરીએ. ક્યારેક આચાર્યદેવના શબ્દો ઉપરથી બહુ જ શીખવાનું મળતું હોય. આચાર્યદેવ ઇસે જસ્ટ લાઈક એ થિયરમ્સ કે ને, એને ગુજરાતીમાં પ્રમેય કહેતા, ભૂમિતિ થિયરમ્સ કે ને, એને પ્રૂવ કરવા માટે શું લખતા હોય? તે ત્રણ ઓલા ડોટ કરીને, ધેરફોર, એમ સ્ટેપ બાય સ્ટેપ આચાર્યદેવે આ સિદ્ધ કરીને આપણને બતાવ્યું છે કે શા માટે એ શુભ અને અશુભ કર્મ એક જ શા માટે. કારણ કે કેવળ શબ્દ વાપરો. તો અહીંયા ફરીથી કળશ ઉપર આપણે આવીએ 101 નંબરમાં, કે બે કેવા છે? એક જ સાથે જન્મેલા બે છે. એક સાથે એટલે સંસારમાં પુણ્ય અને પાપ સાથે જ રહ્યા કરે. ભલે પણતી રૂપે એક હોય છે, પણ એ સંસારમાં એકલું પુણ્ય પણ ન હોય અને એકલું એવું ન બને. કોઈ કે અમે ખાલી પુણ્ય જ કરશું, તો કેમ અત્યારે એટલું જ કરીએ, પુણ્ય જ કરીએ, અને અહીંયા પુણ્ય કરીને નિશ્ચિત ક્યાં જશું? સ્વર્ગમાં. અને સ્વર્ગમાં પણ ન્યા સમોસણમાં જઈને પાછું પુણ્ય કરીને ક્યાં આવશું પાછા? બસ બેમાં બે વચ્ચે જ રહેશું, તો શું વાંધો? પોસિબલ શું કામ નહીં, બે જ કરતા રહીએ અમે કઈ વચ્ચે વધારે? ચલો થોડું પાપ થશે, પણ વધારે પુણ્ય કરતા બે જ ગતિમાં રહેશું? નહીં, શક્ય નથી. કેમ નથી? કેમ નથી? અજ્ઞાન ભાવે કરેલા પુણ્યમાં તાકાત શું છે? 2000 સાગરથી વગારે ત્રસ પર્યાયમાં નહીં રહેવા દેતા. બહુ જ વિચાર જેને આપણને શું છે, મોટો અભિમાન આગ્રહ છે કે હું પુણ્ય કરી પુણ્ય. તારા પુણ્યમાં શેની તાકાત નથી? ગુજરાતીમાં શું કહે, તાકાતની જગ્યાએ નહીં, તળપદી ગુજરાતી તો આવડે નહીં, તેવડ નથી. તારા શુભ રાગમાં તેવડ નથી. મોક્ષ તો નહીં, મોક્ષ તો માર્ગ નહીં, સમ્યક દર્શન નહીં, ત્રસ પર્યાયમાં પણ રાખી શકે એમ નથી. અને એનો તું પક્ષ લઈને ઉભો છો કે મને એનાથી કેવડ જ્ઞાન થશે. ફરી ફરીને અંતે મૂળ પાયાની વાત શું ચાલે છે? વસ્તુ સ્વરૂપ સુધી તું પહોંચે. તારી ક્યારે પણ બુદ્ધિ જ્ઞાન પર્યાયમાં જોઈને, તારતમ્યતા જોઈને, અહીંયા પર્યાય એટલે તારતમ્યતા, તું ક્યારે પણ ફસાઈ જતો નહીં. ક્યાંય પણ એમાં ઉપાદેય બુદ્ધિ ક્યાંય કરીશ નહીં. બે ચુદ્રાણીના પુત્રો છે, ફરીથી સંસારમાં પુણ્ય ને પાપ થયા જ કરવાના છે. કોઈ એકાંતે પુણ્ય કરે એમ પણ નથી, એકાંત પાપ કરે એમ પણ નથી. એ પુણ્ય પણ એ 2000 સાગર થી અધિક તને રાખવાના એ નથી. તો એ અહીંયા કે છે, બે છે. બે નો સ્વરૂપ કેવું છે? છુદાણીનું. ભલે ક્યાંક મોટા થયા, શબ્દ પ્રયોગ જુદું થતો હોય. શબ્દ પ્રયોગ શું હતો? કે અમે તો ઉચ્ચ કુળના છીએ, અમે તો દારૂને અડીએ જ નહીં. અહીંયા કે છે, અમે તો એનાથી રમીએ, બધું કરીએ અમે. શબ્દ જુદા છે, ક્ષેત્ર જુદું છે, અને છતાં બેની જાતિ સ્વરૂપ એક જ છે. એ રીતે અહીંયા પણ, અહીંયા હવે ફરીથી 145 ગાથાને ફરીથી ટચ. શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન. શું શબ્દો વાપરો છે? ફરીથી અહીંયા કર્મ એટલે કોણ લેવા? ખાલી વાત લઈ લીધી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ બધા જ લઈ લેવા. ક્યાંય પણ ભેદ પાડીશ? આવું સાવ કઈ, કોઈ નિર્ધન હોય, કોઈ પૈસા વાળો, કઈ ફરક નહીં. તમે એમ કહો સાવ ફરક તો પડે કે નહીં? દુનિયામાં પણ કંઈક હોય, કોઈ પાપ કરતું હોય, કોઈ પુણ્ય કરતું હોય, ફરક ખરો કે નહીં? નહીં તો કોઈને પાપનો પણ ડર નહીં રહે. જો પુણ્ય પાપને સરખા કહેશું તો ફળ શું આવશે? પાપનો પણ ભય. બરોબર ને? બરોબર. શબ્દથી તારે માનવું છે કે અંદરની રૂચિથી પુણ્ય પાપને સમાન માનવું છે? પુણ્ય પાપને સમાન માનનાર પાપમાં નહીં જાય, સ્વભાવમાં પહોંચી જશે. જેને પુણ્યને પણ હે માનો, એ ક્યારે પાપને હે ઉપાદેય પણ ન માની શકે. શેને માનો છે હે? પુણ્યને પણ. અલ્પ કસાઈને પણ જે હે માને, એ તીવ્ર કસાઈને ઉપાદેય કેમ માની શકે? અને જો એ તીવ્ર કસાઈને ઉપાદેય માને છે તો એને પુણ્યને હે ક્યાં માનો? પુણ્યને હે માનનાર અકસાઈ સ્વભાવમાં પહોંચ્યા વગર રહેશે નહીં. આ આખી પુણ્ય પાપ અધિકારનું કહેવાનું તાત્પર્ય છે. સ્વચ્છંદતા થાય નહીં અને સ્વભાવ ચૂકાય નહીં. શું છે આ? એક જો તત્વની દ્રષ્ટિ આવશે તો શું છે? સ્વચ્છંદતા થશે નહીં અને સ્વભાવ ચૂકશે નહીં. સ્વભાવની આરાધનામાં છાયેલો જાય. પણ એ વાત તો ફરીથી શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન કરતા આખું આપણને શું વાત કરી છે? પહેલો જ અમરચંદ્રાચાર્ય દેવે, કુંદકુન આચાર્ય દેવ તો આપણને બે કહી દીધું. તું એમ માને છે કે કોઈ કર્મ કુશીલ છે ને કોઈ કર્મ સુશીલ છે, એના સામે એક જ ક્વેશ્ચન માર્ક આપણને પૂછ્યો. તું વિચારજે, અમારે કહેવાની જરૂર નથી. જેને તું સુશીલ માને છે એ તને ક્યાં એ લઈ જાય છે? જે તું કર્મને શુભ રાગને સુશીલ માને, સુશીલ એટલે સારો, હિતકર, કલ્યાણ, એ તને ક્યાં લઈ જાય છે? મોક્ષમાં લઈ જાય છે કે સંસારમાં લઈ જાય છે? અને તો પછી એને તું સારો કેમ કહે? મુક્ત થવાનો અભિલાષી જીવ બંધના કારણમાં હિત કેમ માને છે? તો સેના અભિલાષી છે? છૂટવાના અભિલાષી છે, મોક્ષના અભિલાષી છીએ, અને સારા કોને માનીએ, સુશીલ કોને માનીએ છીએ? જે બંધના કારણ. અમૃત ચંદ્રાચાર્ય એનાથી એક વિશેષ રીતે કે આપણા જ અભિપ્રાયને ખુલ્લો કરીને બતાવે છે. કોઈને એમ થાય આ પૂર્ણિયાના પક્ષપાતીની વાત શું કામ લેવામાં? અહીંયા શું દેખાડ્યું? અનેક વાત આપણે જોયું, અહીંયા પુણ્યના પક્ષપાતીને સમજાવે છે. નથી સમજતા આપણે તો પણ 154 ગાથા ફરીને સમજાવશે. આપણે જોયું તું 154 ગાથા, હવે ફરીને પણ જોયું તું કે ન જોયું? યાદ રહેતું નથી ને, જવું જ પડે. 154 ગાથા ટાઈટલ જો જુઓ, બસો સુડતાલીસ પાનું ગાથા ઉપર. હવે ફરીને પણ શબ્દ છે, સંસ્કૃતમાં છે, અથ પુનરાપી છે ને, અથ એટલે હવે, પુનરાપી એટલે ફરીને પણ. કેમ ફરીને પણ? કે પેલી 145 ગાથામાં તો બધી વાત 46 બધામાં કરી દીધી છે, અને હજી પણ નથી સમજતો. કઈક લાગે છે આમાં કઈ? આચાર દેવની કમસે કમ કરુણાને તો યાદ કરજે. આપણને નથી સમજતા તો કરુણા કોને આવે છે? આચાર દેવને. આપણને આપણા મિથ્યા અભિપ્રાયનો ખેદ આવતો નથી. આપણને આચાર દેવ શાસન નાયક છે, એટલે ચાર સંઘના નેતા છે, આપણા ઉપર કરુણા કરીને કહે છે કે હવે ભાઈ, હવે તો સમજ. પુણ્ય પાપ અધિકારમાં આવ્યો છો, બે છોડવા લાયક છે, એમાં ક્યાંય પક્ષપાત કરીશ નહીં. આગળ કરતા કર્મ અધિકારમાં ક્યાં સુધી લઈ ગયા આપણને? નહીં પક્ષમાં પણ અટકીશ નહીં. અહીંયા આપણને ક્યાં લઈ જાય છે? પુણ્ય પાપમાં પક્ષપાત કરીશ નહીં. કેટલી જગ્યાએ આચાર દેવ આપણને બચાવવા માટે સદ ઉપદેશ આપીને કરુણા કરીને કલ્યાણ કરે છે. 142 ગાથામાં નહીં પક્ષમાં અટકેલા જીવ માટે આચાર દેવ શું શબ્દ વાપરે? તેથી શું આવશે ને? શિષ્યને એમ હતું કે મેં હવે નહીંના વિકલ્પમાં હું આવી ગયો. આત્મા કર્મથી બંધાયેલો છે, વ્યવહારથી કહેવાય. આત્મા અબદ્ધ છે, એ શુદ્ધ નહીંથી નિશ્ચયથી કહેવાય. એમ કહેતા એને શું થઈ ગયું? તો એકદમ ઉત્સાહિત થઈ ગયો હતો કે હવે મને શું થઈ ગયું? હવે આવા વિકલ્પોમાં આવ્યો એટલે મારા માટે આત્મા કેવો થઈ ગયો છે? નજીક થઈ ગયો છે. નહીં પક્ષના વિકલ્પોમાં પણ અટકેલાને આચાર દે કે ભાઈ, તેથી શું? અંતે તો તું વિકલ્પમાં ઊભો છો. જ્યારે તું નહીં પક્ષથી અતિક્રાંત થઈને તું ચૈતન્ય સ્વભાવમાં ડૂબકી મારીશ, ત્યારે કહેજે કે મેં કંઈક સાધના કરી છે. એની અપેક્ષાએ આપણે તો આપણા સ્થૂળ વિકલ્પોમાં ને રાગોમાં અટકાઈને તો જાણે ઘણું મોટું એચિવમેન્ટ કરી લીધું એવી કલ્પના કરીએ છીએ. આગળ સર્વવિશ્વ જ્ઞાન અધિકારમાં શૈતિકાની ગાથા તો ખબર છે ને, નંબર તો ફેમસ છે ને, 356 સુધીમાં આચાર્ય દેવ કીધું છે. તેથી શું સાધ્ય છે? ક્યાં શબ્દ વાપરો છે? શેના માટે શબ્દ વાપરો છે? નહીં, 356 ગાથામાં તેથી શું સાધ્ય છે, શેના માટે શબ્દ વાપરો? આખો વિષય એમાં શું લીધો? ચૈતન્યતા કોનો છે? પૂતગલનો છે? કોનો છે? પૂતગલનો છે ને. ચૈતન્યતા તો પૂતગલનો જડનો હોય ને. એનો એક સરસ સિદ્ધાંત, અને એ જ સિદ્ધાંત ગુરુદેવજી 19મી વારના પ્રવચનમાં બહુ જ ઘૂંટાયો છે. એમાં શું સંભળાય? જેનું જે હોય તે જ હોય. જો ચૈતન્યતા પૂતગલનો છે તો ચૈતન્યતા કેના રૂપે થઈ જશે? પૂતગલ. તો ભાઈ ના, ચલો અમારી ભૂલ થઈ ગઈ, તમે સુધારી લઈએ. ચૈતન્યતા કોનો છે? પૂતગલ નો નથી પણ ચૈતન્ય કોનો છે? ચૈતન્ય એટલે જાણનાર. જાણનાર કોનો છે? પૂતગલ. જો આખી શૈલી શું લીધી છે કે જે જેમાં તન્મય થાય એને યથાર્થ જાણ્યું એ નિશ્ચય પદ્ધતિમાં કહેવાય. જેમ કરતા હોય છે ને, કરતા કોને કહે? જે જેમાં તન્મય પણમે તેનું નામ કરતા. એમ જાણવા માટે પણ તો કે જાણનાર પૂતગલ નો છે. જો એ જ સર્વથા એ રીતે લેશું તો જાણનાર શેમાં તન્મય થઈ જશે? પૂતગલમાં. તો એવું નથી તો બીજી લઈએ તો જાણનાર કોનો છે? જાણનાર નો છે. તો આચાર્યદેવ શું પ્રશ્ન પૂછે? આવા બે ચેતયતા તું ક્યાંથી લાવ્યો? શું કહી રહ્યો? ચેતયતા એક છે એમાંથી બે ક્યાંથી લાવ્યો? તો આપણે શું જવાબ દીધો? ના, અમે બે નથી પણ એકમાં જ અમે શું કર્યો છે? શું કર્યો છે? ભેદ કેવી રીતે? સ્વસ્વામી સંબંધરૂપ ભેદ પાડ્યો છે. આચાર્યદેવ એનાથી શું સાધ્ય છે? ચલો જોઈ લે. શબ્દો જો વાંચવા જેવા છે. આ જીવનમાં ક્યારે પણ આપણને આપણા કોઈ વિકલ્પ કે કોઈ ક્ષોભસંગ જ્ઞાનની અધિકતા થઈ ગઈ ત્યારે આ વાંચવા જેવું છે. પાંચસો ને આઠ નંબરનું પાનું. એમાં પહેલી જ ઉપરથી લાઈન આપણે લઈએ છીએ કે એમાં કેનો આ ચેતયતા છે પ્રશ્ન આવીને. આ ચેતયતાથી જુદો અન્ય કોઈ ચેતતા નથી. બે નથી, પૂતગલનો નથી, પોતપોતાના. હવે એનો કહે છે, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. આવ્યું? એક જ ચેતન પદાર્થમાં બે અંશ કર્યા. બે અંશ કર્યા? પોતે પોતાને પર્યાય દ્રવ્યને જાણે છે એવા જ એક જ પદાર્થમાં બે અંશ ઉભા કર્યા. એક દ્રવ્ય રૂપ અને એક પર્યાય. પર્યાય છે એ દ્રવ્યને જાણે. હું મને જાણું છું, હું આત્માનો અનુભવ કરતો. હું એટલે પર્યાય. કાર્ય તો શેમાં થવાનું છે? પર્યાય. અને કોનું? દ્રવ્યનું. તો એ અંશો જ છે. હવે આચાર્યનો ખુલાસો આપો આપણને. આપણે જવાબ આપો. પેલો ક્યાંથી શરૂ કર્યો? હું પરદ્રવ્યનો કરતા નથી પણ પૂતગલનો હું શું છું? જ્ઞાતા છું. તો જેનું જે હોય તે. જો આમ કહીને આચાર્ય શું કરાવે છે? એનો અર્થ એમ ન સમજો કે પૂતગલનું જ્ઞાન જ થતું નથી, પણ તું જાણવા પણામાં અટક્યો છો. એ તરફ બહિર્મુખતામાં તું અટક્યો છે, એનાથી પાછો વળાવે છે. તો તું એમાં જો હો જાણતો હો તો એમાં તું તન્મય થઈ જા, તો જ યથાર્થપણે એ જાણવું કહેવાય. જે ખુલાસો જોવો હોય તો નિયમસારમાં શુદ્ધોપયોગ અધિકારમાં કે નિશ્ચયથી પરને જાણવું કોને કહેવાય? કે એમાં તન્મય થઈને. પણ એનો અર્થ એમ નથી કે પરનું જાણપણું જ ન થાય. એ પર જ્ઞેય છે પણ હું એનો જ્ઞાયક નથી એમ નથી. તો અહીંયા આખી તન્મયતાના અભાવથી પરને જાણવું તે વેવા એ કથન પદ્ધતિ છે. તન્મયતાનો અભાવ, જ્ઞાનનો અભાવ નથી. તો અહીંયા એ કીધી કે એનો તન્મય થઈ જાય તો કે ના, હું ચૈતયતા ચૈતયતાના જાણનાર જાણનારનો છું. તેના માટે કીધું કે એવા બે કોણ જાણનાર? તો કે એક જ પદાર્થમાં સ્વસ્વામીરૂપ અંશો છે. હવે એનો આચાર્ય જવાબ આપે છે. અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? પ્રશ્ન પૂછે. સાધ્ય છે એટલે તને શું પ્રાપ્ત થયું? તારા હાથમાં શું આવ્યું? તો આપણે શું કહેશું? ઘણું હાથમાં આવી ગયું. હું મને જાણું છું ત્યાં સુધી હું પહોંચી ગયો. અને આચાર્યદેવ કહે છે થોડુંક સાધ્ય. શું કેટલું? વધારે શું લખ્યું? થોડું કે વધારે? કાંઈ જ નહીં, ઘણું કર્યું. અમે કેટલા બધા વિકલ્પોથી છોડી. આ બધાથી કાંઈક ખ્યાલ આવે છે શું છે? આચાર્યદેવને આપણા ઉપર એટલી કરુણા છે કે તું ક્યાંય પણ અટક્યા વગર સીધા અનુભવ સુધી પહોંચી જા. કોઈ પણ વિકલ્પોમાં, કોઈ પણ પક્ષમાં, અલ્ટિમેટ નહીં ના, હું મને જાણું છું એવા ભેદના પક્ષમાં પણ તું ક્યાંય અટકતો નહીં. અરે સરળ સ્વભાવ છે. સરળ સ્વભાવમાં સરળપણથી કેમ ન જાતી? સરળ સ્વભાવમાં વચ્ચે ભેદભાવોમાં વિકલ્પોમાં તારી પણતી કેમ અટકી રહી છે? ક્યારેક કદાચ ઓલું જોયું તો હશે, નહીં કહ્યું, પેલું સ્વિમિંગમાં હોય ને ડાઇવિંગ, ઓલું હોય છે ને પ્લેટફોર્મ, બોર્ડ કે પ્લેટફોર્મ જે કાંઈ કહેવાય હોય છે ને, પેલા શું કરે છે, નીચે હોય છે, એમાંથી શું છે ધીરે ધીરે ચડે છે, ચડીને ક્યાં પહોંચે છે, ક્યાં એકદમ એના એન્ડમાં ટોપમાં અડધો જાણે પગન ન હોય, પણ શું થાય, ભય લાગ્યો કે અંદર હું પડીશ ને કંઈક ડૂબી જાય તો શું દશા થવાની છે, એ કોઈ દી કૂદકો નહીં મારીશ, જમ્પ નહીં મારી જાય, એમ આપણને ભય રહ્યા કરે છે. આ વિકલ્પોમાં આટલું વિકલ્પ છૂટશે. અરે આચાર દેવ કે છે તું એ છેલ્લા વિકલ્પના ભેદમાંથી પણ એને ઓળંગી જા, સ્વભાવમાં એવો ડૂબી જાય છે કે ભવસાગરને તરી જાય છે. ચિંતા ના કર, સ્વભાવમાં ડૂબી જાય તો તારું શું થવાનું છે, મરણ થવાનું છે કે તારું સાચું ચૈતન્ય જીવન મળવાનું છે. એમ અહીંયા હું મને જાણું છું એવા વિકલ્પથી પણ, આચાર દેવ એવા ભેદથી પણ કાંઈ સાધ્ય નથી, કાંઈ સાધ્ય નથી. તો કરવું શું પણ અંતે, તો શું કરવું, ફરીથી હું કોને જાણું છું, પૂતગલને જાણું છું કે મને જાણું છું, ક્યાં. અરે આવા અભેદ તત્વ સુધી જવાની વાત છે, અને ક્યાંય પુણ્ય પાપના ભેદમાં અટક્યા છે, જેના માટે તો પછી જ્ઞાયક કોઈનો નથી. કોઈનો નથી એટલે જ્ઞાયક કોઈ દી જાણનાર જ ન હોય, ભલે નામ આપો તમે, જાણનાર ન હોય. અરે ક્યાંય પણ જ્ઞાયકમાં ક્યાંય ભેદ પાડતો નહીં, ખંડ કરતો નહીં, જ્ઞાયકને જ્ઞાયક રૂપે સ્વીકારી લેજે. એ કોઈનો જાણવાની ક્રિયા કરનારો જ્ઞાયક સ્વભાવથી ભરેલો છે, ક્રિયાપ્રણતિમાં હોય છે. જ્ઞાયક શબ્દ આવતા આપણી શું થાય, મગજમાં શું વિષય આવે છે, કઈ જાણવાની ક્રિયા. પછી કોને જાણે જુદી વાત, જ્ઞાયક કહેતા એ ક્યાં સુધી પહોંચવું છે, જાણવાના ક્રિયા સુધી પહોંચ્યું કે જ્ઞાતા સ્વભાવ સુધી પહોંચ્યું. અને જે જ્ઞાયક સ્વભાવ છે એ નિરપેક્ષ હોય, સાપેક્ષ ન હોય. કોઈને જાણું એટલે હું જ્ઞાયક છું કે મારા સ્વતઃ સ્વભાવથી ભરેલો માટે હું જ્ઞાયક છું. કોઈને જાણું છું એમાં શું આવી ગયું, કોઈની સાપેક્ષતા, ભેદ આવ્યો. કોકને પરને જાણું છું આને, અરે કોઈને જાણું એટલે મારું જ્ઞાયક નથી. કોઈ ફૂલને સુગંધે સૂંઘે છે માટે એનામાં સુગંધ છે, કોઈ ફૂલને સૂંઘે છે માટે એમાં સુગંધ છે ને, તો શેનાથી છે, સ્વભાવ નિરપેક્ષ હોય છે. જ્ઞાણું જાણવું, જાણવું એ મારો એ જ્ઞાયક, એ મારો સ્વભાવ છે. કોઈને જાણું એવી સાપેક્ષતા પણ મને, પણ જ્ઞાયક કોઈનો નથી, કોઈનો નથી. ફરીથી આ પોતાનો તો જાણ, એટલું તો લ્યો, બધું થોડુંક અમારું, થોડુંક અમારું રાખો. કોઈનો કહેતા ભેદ પડી જશે, અને ભેદમાં તને જ્ઞાયક ભગવાન આત્માના દર્શન થવાના નથી. તો શું છે અંતે, શું છે આગળ, કયો શબ્દ વાપરો છે, કોઈનો કહીને સાપેક્ષતામાં જતો નહીં, ભેદમાં જતો નહીં, જ્ઞાયક જ્ઞાયક છે, પૂર્ણ તત્વ. અરે ત્યાં સુધી આ સમયસાર લઈ જાય છે. એમાંથી કરુણા કરીને પહેલી ભૂમિકામાં પુણ્ય પાપના ભેદમાં જો તું અટકતો હો તો આ પુણ્ય પાપ અધિકાર છે. હજી તો પુણ્ય પાપના ભેદમાં અટકતા હોય, હજી તો સંયોગમાં અનુકૂળતા પ્રતિકૂળતા લાગતી હોય, જીવ અજીવમાં હજી તો એકત્વપણું લાગતું હોય, ગાથાથી વિચાર કરી અધિકારોથી હજી તો ક્યાં અટક્યા છીએ, જીવ અજીવમાં હજી એની ભિન્નતા ભાસતી નથી, જીવ અજીવ વચ્ચે કર્તા કર્મ સંબંધમાં અટક્યા હોય, અહીંયા કે છે પુણ્ય પાપમાં અટક્યા છે, તો હજી અનુભવની વાત તો બહુ જ દૂર છે. અહીંયા સર્વ વિશ્વ જ્ઞાન અધિકારમાં તો કહે છે હું મને જાણું છું, એવા ભેદમાં પણ અટકવા જેવું નથી. બહુ સુંદર રીતે એક સર્વાંગ જેને કહીએ એવી ગૂંથણી આ સમયસારમાં સહજ રૂપે વિકલ્પમાં ચિંતવી ન શકાય એવા પરમ કરુણાના યોગે આચાર્યદેવને આવું પરમાગમ એક રચવાનો 2000 વર્ષ પહેલા વિકલ્પ આવ્યો હશે. અને અદ્ભુતપણે આ પરમાગમની એક રચના થઈ, એક સમયસારની પરમાગમે કેટલા જીવોના કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કર્યો છે. કૃપાળુદેવને સમયસાર હાથમાં આવે તો શું કર્યું તેમણે, એક સમયસર હાથમાં મળ્યું, ગુરુદેવસિંહે શું કર્યું? આખી એક જવાબદારી હતી, એક પ્રવચન આપી દીધું, થોડો આહાર લીધો ન લીધો, આખા જગતથી અલિપ્તપણે એમને એમાં શું દેખાણું હશે કે કોઈ બીજા વિકલ્પોને છોડીને એના ચિંતનમાં જીવનમાં આવી એક અદ્ભુતતા જો આ પરમાગમની લાગશે તો વાચક સમયસાની અદ્ભુતતા લાગશે તો વાચ્ય તત્વ પહોંચવાનો અવસર આવશે. અને આવું પરમાગમ આપણી જ ભાષામાં આપણને મળે છે. એક એક એના શબ્દના ભાવ આપણને ખુલ્લો કરીને કહેનારા એક મહાપુરુષ, સમર્થ પુરુષ, એનો યોગ આપણને મળ્યો છે. એમની વાણી એમના જ અવાજમાં આપણને સાંભળવા મળે છે. આનાથી અધિક હિત માટેનો કયો યોગ જોવે? તો અહીંયા આપણને એક બે કળસપણ અને મૂળ ગાથા 145 કે પુણ્ય અને પાપમાં ફરીથી પ્રશ્ન લીધો તો આપણે કરવા કે ન કરવા એના પ્રશ્નની જગ્યાએ શું વિચારવા જોઈએ? કેવા છે, કરવા કે ન કરવા કેવા છે, એના સ્વરૂપ સુધી પહોંચજે, એના સ્વભાવ સુધી પહોંચશે કે કરવા કે ન કરવા તેનો તને સમાધાન થયા વગર રહેશે. ને જે બંધના કારણ હોય એને ક્યારેય કરવા યોગ્ય માનીશ નહીં. જો તને મુક્ત થવાની ભાવના હોય તો એવું જેમ અહીંયા આપણને શબ્દ આવ્યો છે ને, શબ્દ શું આવ્યો તો મૂળ ગાથામાં 117 તેથી કરો નહીં રાગ શબ્દ છે ને એમાં, એવું જ એક સરસ ગાથા 85 કયામાં શું શબ્દ આવે છે? કુંદકુંદ આચાર્યદેવ છેલ્લે આપણને 172 ગાથામાં કહે છે તેથી ન કરવો, બે શબ્દ આવશે, ક્યાંય ક્યાંય અને જરીએ. ક્યાંય એટલે કોઈ પણ ક્ષેત્રના બાના હેઠળ, અને જરીરે એટલે ક્વોન્ટિટીમાં. તું કેવો હો? મોક્ષાર્થી હો તો, અને એ રીતે તું ભવ્ય આ ભવસાગરને તું પાર ઉતરીશ. એ રીતે આ પુણ્ય પાપ અધિકારમાં કોઈ કરવા યોગ્ય નથી એ માટે એ સમાનપણે હે જાણીને એનો પક્ષ છોડવો એ સમ્યક દર્શન છે. અને રાગનો જ અભાવ થવો એ પૂર્ણ વિતરાગતા 12મું ગુણસ્થાન છે. અને એ જ રાગના પૂર્ણ અભાવે પોતાનો જ્ઞાન સ્વભાવ પૂર્ણ ખીલી જાય તેનું નામ કેવળ જ્ઞાન કહેવામાં આવે.
હવે રોહિતભાઈ દ્વારા સ્વાધ્યાય, સોરી ભક્તિ એટલે અમારું.